તારીખ 29/10/1996 શ્રી સમયસર ગાથા 92 અને 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
ગોળનો સ્વાદ ગળપણ છે, મરચાનો સ્વાદ તીખાપણું છે, એમ રાગ દ્વેષ સુખ દુઃખ એ ઉદ્ગળ કર્મના ઉદયનો સ્વાદ છે. જેમ ચોખા પાકે ત્યારે એનો સ્વાદ આવે, કાચા ચોખા ચાવો ત્યારે એનો એવો સ્વાદ ન આવે. રાંધોને પાકે ત્યારે એનો સ્વાદ આવે, મીઠાશ આવે. એમ કર્મ જે સંચિત કર્મ જીવના પ્રદેશ સાથે બંધાઈને પડ્યા છે એનો કોઈ સ્વાદ નથી આવતો. પણ અવસ્થાનો વિભાગ આવે, પાકે ઉદયમાં આવે ત્યારે એનો સ્વાદ બહાર આવે છે. ચોખાના પરમાણુમાં એનો સ્વાદ બહાર આવે છે, એનો સ્વાદ બહાર આવે છે. જીવને જ્ઞાનમાં એ જણાય છે, ફક્ત આથી વધારે કાંઈ થતું નથી. જીવના જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. ગળ હોય તો ગળપણનું પ્રતિબિંબ પડે, મરચું હોય તો તીખાપણાનું પ્રતિબિંબ પડે. જ્ઞાનમાં એથી વધારે કાંઈ પ્રતિબિંબ પડવા સિવાય કોઈ પ્રકારનો ફેરફાર નથી. જીવે જ્ઞાનનો સ્વાદ લેવો જોઈએ તો પ્રતિબિંબનો સ્વાદ ગૌણ થાય, જ્ઞેયનો સ્વાદ ગૌણ થાય. અને જો જીવ જ્ઞાનનો સ્વાદ ચૂકે તો પ્રતિબિંબનો સ્વાદ એવો એને લાગે કે જાણે મારામાં આવી ગયું છે. આ જે એકત્વ થયું ત્યાંથી સંસરણ, એટલે પોતાના સ્વરૂપથી શરીરને સંસાર ઉભો કર્યો, અહીંથી બધો સંસાર ઉભો થયો. એટલે પછીના જે સ્થૂળ દોષો છે, રાગ દ્વેષ અનેક પ્રકારના, એ બધા પછી એ કારણે ઉત્પન્ન થયા, એકત્વને કારણે ઉત્પન્ન થયા. એને અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ પરપ્રવેશ ભાવ કહ્યો છે. પરપ્રવેશ ભાવ અનાદિથી જીવને ચાલુ છે અને તે સ્વસંવેદનને રોકનારો ભાવ છે. જીવના સ્વસંવેદનને કોણ રોકે છે? એ પરપ્રવેશ ભાવ. જીવ ઉદયનો સ્વાદ લે છે તેથી સ્વસંવેદન પોતાનો તિરોભૂત થઈ જાય છે. પણ તે શીત ઉષ્ણની માફક ઉદ્ગળ કર્મથી અભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા એ કર્મ પરમાણુથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. આ વસ્તુ સ્થિતિ આચાર્ય મહારાજે સ્પષ્ટ કરી દીધી. અમારું જ્ઞાન અને અમારો અનુભવ આમ બોલે છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી જીવ એમ જાણે છે કે આ સ્વાદ મારો છે, અહીંયા ભૂલ થઈ છે. આ સ્વાદ મારો છે એમ જે જાણે છે એ પોતાના ભિન્ન જ્ઞાનમય વેદનથી અજ્ઞાત હોવાને કારણે. બીજું કઈ કારણ અનાદિથી આ જ્ઞાન છે અને એમને સંસાર ચાલે છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે દેચંદજીએ બહુ ચોખ્ખું કર્યું છે ભાવાત્મા. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષાદીનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીની પાસે માત્ર પ્રતિબિંબ થઈ પડ્યું છે, પણ એને એમ છે હું રાગી થઈ ગયો, મારા માં રાગ થયો, જ્ઞાન માં એટલે મારા માં રાગ થયો એમ એને પાસે થઈ ગયું. બિપિનભાઈને ફોન થઈ ગયો એમ અજ્ઞાનીને ભાષે છે એટલે લાગે છે, ભાષવાનો અર્થ એ ફીલ થાય છે, લાગે છે, અને તેથી તે એમ માને છે અને એમ અનુભવે છે. બંને લઈ લેવું કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માને છું ઇત્યાદિ. અને એ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષાદીનો કરતા થઈને પરિણમે છે. કરતા થઈને ભોગ પરિણમે છે, ત્યારે જે ભોગતા થઈને પણ પરિણમે છે. આ રીતે અનાદિથી અજ્ઞાનની પ્રવૃત્તિ કયો, કરતા કર્મની પ્રવૃત્તિ કયો, મિથ્યાત્વની પ્રવૃત્તિ કયો, એ જીવને ચાલુ છે. હવેની ગાથામાં એમ કહેશે કે જ્યારે જીવ પલટો મારે છે ત્યારે આખું ઉલટું છે, પરિસ્થિતિ સાચી એને અનુભવ ગોચર થાય છે અને જ્ઞાની થઈ જાય છે. ભલે અનાદિથી અજ્ઞાની છે તો પણ જીવ જો ભેદ જાણે, ભેદનો અનુભવ કરે, ભેદ એટલે જુદું છે, જુદું છે એનો જુદો અનુભવ કરે તો જ્ઞાની થઈ શકે છે. એમ લેવું જોઈએ અનુભવ શેનો થાય છે, સમજણ તો આપણે સ્પષ્ટ થઈએ. સમય સાત જેવું પરમાગમ છે, ગુરુદેવ શ્રી તો વિષયને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને બહુ સ્પષ્ટ કર્યો. પરમસમ સમજણ આપણા સૌની સ્પષ્ટ થઈ ગઈ કે કર્મના ઉદયનો સ્વાદ જુદો, જ્ઞાનનો સ્વાદ જુદો, સમજણમાં તો આવ્યું. હવે પ્રેક્ટિકલી પોતાના પરિણમને જોવાનું છે, ધીરજથી શાંતિથી અંદર અવલોકન કરવાનું છે કે એ જીભ તને શેનો અનુભવ થાય છે, તો તપાસ તારી સમજણથી વાત તને બેઠી, સંમત થઈ છે, તને વિરોધ નથી આવતો, શ્રી ગુરુના વચનોનો તને વિરોધ નથી આવતો. શ્રી ગુરુ કહે છે એમ મને પણ લાગે છે કે વસ્તુસ્થિતિ તો આમ જ છે. તો વસ્તુસ્થિતિ આમ છે ને તારો અનુભવ હજી એમ નથી, તો કંઈ નહીં કાંઈ નહીં તો તપાસ તો કરો કે તને અનુભવ શેનો આવે છે. તને રાગદ્વેષનો અનુભવ આવે છે કે તને જ્ઞાનનો અનુભવ આવે છે? હજી પણ જો તને એમ લાગતું હોય કે ના ના, રાગ થાય છે ત્યારે હું રાગી છું એવો મને અનુભવ થાય છે, ગુસ્સો આવે છે ત્યારે હું દ્વેષી છું એવો મને અનુભવ થાય છે, તો હજી પણ જરા બારીકાઈથી તપાસ, એ સમજણ અનુસાર આ વાત મારા અનુભવમાં નથી આવતી, માટે અનુભવમાં હજી ભૂલ જાતી નથી, અનુભવની ભૂલ મટતી નથી, અવલોકન ને પ્રેક્ટિસ વધારે. હિસાબ કિતાબમાં આપણે શું કરીએ છીએ, સાંજે ભેળ મેળવીએ, આખા દિવસમાં આવ્યા એ જમે રહી ગયા આપ્યા એવું થઈ રહ્યા, ઉભરતી પુરાણ થઈ કાલે બરાબર ગણી તે 15,500 આપણી પાસે હતા, એમાં આટલા આવ્યા આટલા ગયા બેલેન્સ છે એની અરે મેળ ખાતો નથી. અત્યારે જે પુરાણ પડી છે પણ ગણીએ છીએ તો મેળ નથી પડતો. નક્કી કાંઈક ભૂલ છે, ભૂલ છે એ વાત નક્કી થઈ. પુરાણ બેલેન્સ ઉપરથી ભૂલ છે એ વાત તો નક્કી થઈ. ક્યાં ભૂલ છે એ તપાસ કરવી. જ્યાં સુધી ભૂલ ન જડે ત્યાં સુધી તપાસવો. ત્યાં તો શું છે કે એવું પણ બને કે કોઈ ચીજ લખવી પણ રહી ગઈ હોય, પૈસા આવ્યા હોય ને જમે લખવા રહી જાય તો અહીંયા જેટલા બોલવા જોઈએ એના કરતા વધારે હોય, 10,000 વધવા જોઈએ, 12,000 છે, 2,000 વધ્યા ક્યાંથી, વધે તો નહીં વાત નક્કી છે. કોઈને 2,000 આવ્યા કે ન આવ્યા યાદ ન આવે તો પણ લખી રાખે કે આ તારીખમાં 2,000 રૂપિયા વધે છે, ગમે ત્યારે યાદ આવી જાય. પુરાંતની ડાયરીમાં લખી રાખે કે આ તારીખમાં 2,000 રૂપિયાની પુરાંત વધે છે, ન યાદ આવે. અહીંયા તો યાદ કરવાનું નથી, અહીં તો ચાલતા પરિણામને તપાસવાના છે. એટલે એટલી અઘરી વાત નથી, દાખલો એમ લેવો છે તો ઓલામાં તો અઘરી વાત છે કે યાદ ન આવે કોણ 2,000 રૂપિયા થઈ ગયું. અને ભૂલ તો વિચિત્ર રીતે પણ થાય, કે કોઈ 5,000 દઈ ગયું હોય એ ન લખાણા હોય, અને કોઈ 3,000 ને આપ કોઈને આપ્યા હોય એ ન લખાણા હોય, ને એમ 2,000 વધતા હોય, ડબલ ભૂલ થઈ હોય. એટલે 2,000 ની યાદ કરવા જાય ત્યારે થાય કે આજ કોઈ 2,000 તો દેવા આવ્યું જ નથી, તો પછી 2,000 વીધા ક્યાંથી. પણ 5 આવ્યા હોય ને 3 ગયા હોય ને 2 લખવા રહી ગયા હોય તો એ 2,000 વધે, ડબલ ભૂલ થાય. તો ભૂલ તો છે એ નક્કી વાત થઈ ગઈ, ન પણ જડે આમાં એવું નથી. આ જરાક સહેલું છે એનાથી, એટલે તમારા ચાલતા અનુભવને જ તમારે તપાસવાનો છે. મને ચાલી જ રહ્યો છે, કોઈ ક્ષણ એવી નથી કે જ્ઞાનનો અનુભવ થતો નથી, કોઈ ક્ષણ એવી નથી કે રાગાદીનું પ્રતિબિંબ પડતું નથી. ચારિત્ર ગુણનો વિભાવ પણ ચાલુ છે અને જ્ઞાન ગુણનો જ્ઞાનનો પર્યાય પણ ચાલુ છે, બે સતત ચાલુ છે. જ્યાં સુધી ન જડે ત્યાં સુધી તમે તપાસ. હે યોગ્યતા તો આત્મકલ્યાણની તીવ્ર ભાવનાની યોગ્યતામાં આવીને પાયાની વાત તો એ છે. આદિ મધ્ય અંતમાં આત્મકલ્યાણની ભાવના તો ઉગ્રમાં ઉગ્ર તીવ્રતમ હોવી જોઈએ, પછી કામ બધા ચાલશે અને ક્રમથી ચાલશે. વેદના ઉઠશે તો આત્મકલ્યાણની ભાવના હશે તો ઉઠશે. સંસારની ભાવના જ્યાં સુધી તીવ્ર હશે ત્યાં સુધી વેદના નહીં આવે. પૂર્ણતાનું લક્ષણ આત્મકલ્યાણની ભાવના આવશે અને આત્મકલ્યાણની ભાવનાને વધારશે, અને અંતર અવલોકન પણ આત્મકલ્યાણની ભાવના વિના નહીં થાય. એ સળંગ છે, એ આત્મભાવના છે. પછી સ્વરૂપનો અનુભવ થાય અને જે સ્વરૂપની ભાવના ચાલે એ પણ આત્મભાવના જ કહેવાય છે. પણ જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું નથી ત્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાને આત્મભાવના કહે છે, અને પછી સ્વરૂપની ભાવનાને આત્મભાવના કહે છે. કારણ કાર્ય પાયામાં આત્મભાવના જોઈએ, અને એ આત્મભાવના ભાવતા જીવ લે કેવો જ્ઞાન સુધી પહોંચી જવાનો. ત્યાં સુધી એ ભાવના ઉગ્ર રહેવી જોઈએ, તો એ ભાવના વિરુદ્ધ પરિણમન તો ચાલશે. પૂર્વના ઊંધા સંસ્કારને લઈને ઊભું તો થશે, અને કોઈ વાર જોરદાર પણ ઊભું થશે. પણ જો ભાવના બળવાન હશે તો વાંધો નહીં આવે, નિતર હારી જશો, નિતર હારી જશો, વિજય આવશે એટલે હારી જશો. ભાવના બળવાન હશે તો વાંધો નહીં આવે, ગમે એવું હોય. સાયન્સ નો નિયમ છે હંમેશા મેજર ફોર્સ પ્રિવેલ્સ, જે બળવાન હોય એ જીતે. બે મિત્રો હોય, એક વ્યસની હોય ને એક નિર્વ્યસની હોય, અથવા એક અવગુણી હોય ને એક ગુણી હોય, પણ નાનપણથી મિત્રો હોય ને મિત્રાચારી ચાલુ રહી હોય. માનો કે મિત્રાચારી ચાલુ, નહીતર તો બે જુદા પડી જાય, મેળ ન ખાતો હોય એટલે. પણ હજી મિત્રાચારી ચાલુ રહી હોય. હવે જો ગુણવાન બળવાન હોય તો ઓલાના અવગુણ છૂટી જાય, વ્યસન વગેરે જે હોય છોડાવી દે. અને જો ઓલો અવગુણી બળવાન હોય તો આ વ્યસની થઈ જાય, હારે કુસંગનો રંગ લાગી જાય, એને કુસંગનો રંગ ચડી જાય. અને જો ગુણવાન હોય બળવાન હોય તો ઓલો સુધરી જાય, એનો મિત્ર છે એ સુધરી જાય, બળવાન હોય જીતે. બારમાં જેમ એમ છે, અંદરમાં બે પ્રકારના ભાવ હંમેશા આ લાઈનમાં પ્રવેશ કરો એટલે ચાલુ થવાના. એક ભાવ ઊંટો તો ચાલતો હતો, હવે બીજો ભાવ દાખલ થયો, એનો વિરોધી દાખલ થયો, એટલે ફ્રિક્શન તો થવાનું જ છે, લડાઈ તો અંદર ચાલવાની જ. બળવાનું એ જીત છે, લડાઈમાં તો એક વાત છે કે બળવાનું એ જીતે. સત્સંગે એ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે પોતે બળવાન થઈ જવાનું, કે પૂર્વના સંસ્કારો ચાલવાના, આવવાના, ઊભા થવાના, પણ હું હવે હારવા માંગતો નિર્ણય કરી નાખે, નિર્ધાર કરી નાખે, કૃત નિશ્ચય નિશ્ચય કરી નાખે, હવે હારવું નથી. અનંતવાર હાર્યો, આ જીવ અનંતવાર હાર્યો છે, પ્રકૃતિના કર્મના ઉદયમાં અનંતવાર હાર્યો છે, હવે હારવું નથી એવું જ્યાં નક્કી કરી નાખે તો 90% બળ તો એ નિર્ણયના બળથી આવી જાય છે. નિર્ણય કરે તો 90% બળ આવી જાય, વાંધો ન આવે. પછી ચાલુ છે, પ્રથમ નવી શરૂઆત કરવી એમાં જ પરિશ્રમ ઘણો છે અથવા કઠણ છે. એ તો કોઈ પણ ધંધામાં, કોઈ પણ કારખાનામાં નવું કામ શરૂ કરો ત્યારે તો તકલીફ પડે. આ ગાડી ટ્રેન ઉપડે ને એમાં તે જેવું શરૂ થાય એટલે ધક્કો વાગે, પણ જેવી મોશનમાં આવે પાટા ઉપર એનું વજન છે, ગાડી ઊભી છે પાટા ઉપર એનું વજન કેટલું છે, ઘણું વજન છે, તો એને ધક્કો લાગે ત્યારે જોર પડે છે. પણ જેવી મોશનમાં આવી ગઈ ટ્રેન એટલે ફ્રિક્શન ઘટી જાય છે, કેમ કે પાટા ઉપર રહેવાનો એનો કાળ ઘટી જાય છે, જગ્યા બદલતું જાય છે, પહેલું જગ્યા બદલતું જાય છે એટલે ફ્રિક્શન ઘટી જાય છે. પછી સ્પીડમાં આવ્યા પછી વાંધો નથી એમ, આમાં તો તમે લાઈન પડી ગઈ એકવાર, તમને પરિભ્રમણની વેદનામાં આવી ગયા, પછી સંવેગ આવશે તો અભિપ્રાયને વિપર્યાસ છૂટતા જશે, હવે સંસાર ન જોઈએ, પછી લક્ષ બંધાય, અંતર અવલોકન થાય, પણ એક વખત લાઈન પડી જવી જ જોઈએ, પછી વાંધો નથી, પછી ચાલો. શરૂઆતમાં બધું અઘરું અઘરું લાગે, પણ કાંઈ નહીં, ઉત્સાહથી કામ લેવાનું છે, ઉત્સાહથી ઉમંગથી કામ લેવાનું છે. નવી દુકાન માંગનારને ખબર છે કે હજી એક ગ્રાહકનું ખાતું ખોલાણું નથી, પણ મારી ખાતા એમાં 1000 ખાતા ખોલાવીશ એમ થાય ને, સાથે કામ કરે છે કે નથી કરતા મારે. હું કોમર્શિયલ લાઈફમાં પ્રવેશ કર્યો ત્યારે મારા પિતાશ્રીની દુકાન હતી, એની બાજુમાં એક આટાની મિલ હતી, બેસનની મિલ હતી. આટો મેંદો સુધી રવા બધું બનાવતા હતા. ન્યુમેટિક ફ્લોર બની હતી. એ લોકો 1951-52 ની વાત કરું છું. 1947માં પાકિસ્તાનથી ત્યારે ભાગીને આવેલા કરાંચીથી, બ્રાહ્મણ ફેમિલી હતો. ને અમારે ઘર બી પાડોશમાં હતું, એક જ ચાલમાં અમે રહેતા હતા. અને અમારી દુકાન એની ઓફિસ બાજુ બાજુમાં હતી. એટલે હું નવરો થાવ ત્યારે એની ચેમ્બરમાં બેસમાં રહ્યો જાઉં. ધંધાને હોશિયાર માણસ હતા. મને કે મારી મિલમાં મેં બેસન બનાવવાનો શરૂ કર્યો ત્યારે મારો કોઈ બેસન ગામમાં એક ગુણી ખપે નહીં. મને કે મારે મહેસાણાથી આવે છે, મને કે મારે ફલાણી જગ્યાએથી આવે છે, અને મને આ બેસન ફાવી ગયો છે, અને મારે કંઈ નવો બેસન ફાવે ન ફાવે, અમારા ગાંઠિયા બગડે, અમારા ઘરાકને ફરિયાદ આવે, અમારે ક્યાં માથાકૂટમાં ઉતરવું, અમને પોસાય છે, અને અમે જ્યાંથી લઈશું ત્યાંથી અમને નફો મળે છે, પછી અમારે બીજી માત નવો ખતરો અમારે શું કરવા કરવા. ગામમાં મેં મિલ નાખીને મારી એક ગુણી ગામમાં ખપે નહીં, કરવું શું. હોસ્ટિક કામ કરતા હતા એટલે 1 કિલોના બેસનનું પડીકું લઈને કંદોઈ પાસે જો ગાંઠિયા બનાવનાર પાસે, મારા બેસનના ગાંઠિયા બનાવ, ગાંઠિયા તારા બગડે તો તેલના પૈસા હું આપીશ, તેલના પૈસા તારું તેલે ગયું ને, બેસન તો હું તને મફત આપું છું. જો તારા સારા ગાંઠિયા બને તો એ ગાંઠિયા મફત અત્યારે તને, હું બેસનના પૈસા નહીં લઉં. આ 1 કિલો તને થોડીક આપતો જાઉં છું, તું એક ઘાણ બનાવ, બાકીનું તને મફત આપી દઈશ, પણ તું ગાંઠિયા બનાવીને વેચીને મને ફરી નું પાછું આવું ત્યારે કહેજે કે તને ગાંઠિયા ખેપાડ ન ખેપાડે, કઈ ફરિયાદ તારા ગ્રાહકની આવી કે ન આવી સ્વાદમાં. એ તે તારા ગાંઠિયા લઈ જાય એમ કે ભાઈ એનો સ્વાદ બરાબર નથી આ દુશ્મનનો. તો દુકાને દુકાને ફરી ફરીને મેં ગાંઠિયા બનાવડાવ્યા. પછી સેકન્ડ રિપોર્ટમાં તો કહું ભાઈ જો આને આ મારો માલ લે છે, આ મારો માલ લે છે, આને ગાંઠિયા બનાવ્યા, આને ગાંઠિયા. સુરેન્દ્રનગરમાં મેં હતા, શું એ દિવસોમાં સુરેન્દ્રનગરમાં મેં હતા. એ કે આજે એ મને વાત કરતા હતા કે આજે આ સુરેન્દ્રનગરના જંકશન ઉપર બેસનની એક ગુણી કોઈની ઉતરતી નથી, કે આખા ગામના કંદોય મારું બેસન વાપરે છે. કેમ કે એ લોકોને બાર ગામથી મગાવે ત્યારે ફ્રેશ લાગે, અને હું એને હોમ ડિલિવરી આપી દઉં છું, મજૂરી હું ભોગવી દઉં છું, મારે નફો છે. આ ગામમાં કોઈને એક ગુણી બેસનની આવવા દેતો નથી હું, પણ મેં આટલી મહેનત કરી હતી. કેમ કે એનાથી મિલ ચલાવી હતી, હજારો ગુણી વેચવી હતી એને, એક પેલો નહોતો વેચવા. તો માણસ ધંધો કરે ત્યારે કેટલો ઉમંગથી કરે છે, નફો તો પ્રારંભ અનુસાર મળશે, પણ મહેનત કેટલી કરે છે. આ તો જ્ઞાનીઓ ગેરંટી આપે છે કે તને આનંદ સુખ મળશે ભાઈ, તું ઉમંગથી ઉત્સાહથી પુરુષાર્થ કરને, અને પુરુષાર્થ કરીશ તો તું નિષ્ફળ નહીં જા, ગેરંટેડ તને આનંદ સુખની પ્રાપ્તિ થશે. પછી તું મંગાવો ઉત્સાહ આવો લઈ જજે, ગેરંટી આપે છે, જામીનગીરી લખી આપે, લિખિત દસ્તાવેજ કરી દે છે, કોઈ ન કરી દે સંસારમાં. મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જશે. એટલે સત્સંગે વાત જો બરાબર આત્મામાં ઉતરી જાય તો લાઈન પડી જાય, શું ઉતરી જાય તો લાઈન પડી જાય. ત્રાણું ગાથા. પરમ અપાણમ કુવમ અપાણમ પ્રિય પરમ અકુવંતો સો નાણમો જીવો કમ્માણમ અકારગો હોદી. પર નેન કરતો નિજ રૂપ નિજ આત્માને પર ન કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી, તે જ્ઞાનમય જીવ કર્મનો અકર્તા થાય છે, અર્થાત કરતા થતો નથી, પરને પોતારૂપ કરતો નથી. પહેલું વચન હવે ક્યાં જાગ્રત રહેવાનું કે જ્યાં જ્યાં પરમાં પોતાપણું થતું હોય ત્યાં સાવધાન થવાનું, શરીરથી માંડીને ખાસ કરીને વધારેમાં વધારે મહત્વ જીવને શરીર અને શરીરના સંબંધીઓ ઉપર છે, એટલે પરિવાર પોતાપણું ત્યાં, પછી બધું એને લઈને કરે છે જીવ, પછી બીજી સામગ્રી ભેગી કરે છે એના માટે જ કરે છે, પૈસા મકાન ફર્નિચર દાગીના કપડાં જે કાંઈ કરે છે આબરૂ કીર્તિ એ બધું એના એના હિસાબે છે. તો મૂળમાં જ્યાં જ્યાં પોતાપણું કરતો હોય ત્યાં ત્યાં સાવધાની અને જાગૃતિ આવવી જોઈએ. શરીરના ફેરફારો અને કુટુંબ પ્રત્યેના પરિણામો આ બે જગ્યાએ જાગૃતિ આવે અને પોતાપણું થતું રોકવાનો પુરુષાર્થ કરે તો અવશ્ય અવશ્ય પોતાપણું મળવું પડે, મુમુક્ષુની ભૂમિકામાં પાતળું પડે, મળવું પડે, અને તો જ્ઞાન દશામાં જાય. નહીતર પોતાપણું જવાની જ્ઞાન દશા ઉત્પન્ન નહીં થાય, જશે જ્ઞાન દશામાં પણ મળવું પડ્યા વગર નહીં જાય, કેમ કે એ મિથ્યાત્વ છે, પોતાપણું છે એ મિથ્યાત્વ છે, અધોગતિનું કારણ મિથ્યાત્વ છે. આમાં શું છે કે કેટલાક બહુ મોટા અપરાધો નોર્મલ થઈ ગયા છે, કેમ કે બધા કરે છે. આપણે આપણા કુટુંબમાં પોતાપણું કરીએ છીએ, પાડોશીને પારકા ગણીએ છીએ, પાડોશી પણ એમ કરે છે, બાજુવાળા એમ કરે છે, ઓલો બાજુવાળા એમ કરે છે, આખી બિલ્ડિંગવાળા બધા એમ જ કરે છે. ત્યારે બધા એમ કરતા હોય ત્યારે જેને કોઈ ગુનો અને અપરાધ નથી એમ લાગે છે. હું વેરા છોકરાને સાચવે છે, હું મારા વેરા છોકરાને સાચવે એમાં હું ખોટું? બાજુવાળા એમ કરે છે, એથી આગળ જાવ તો એમ જ કરે છે, એથી આગળ એક એક આખી લાઈન તમે જોઈ લો, એ વિંગમાં, બી વિંગમાં, સી વિંગમાં બધું એમ જ છે. જણા એ તો કઈ, એ તો બરાબર છે, બધા એમ જ કરે ને, એ તો એમ જ હોય ને. એટલું બધું લાઇટલી લેવાય છે, એટલું બધું નોર્મલ લેવાય છે, પણ અધોગતિનું કારણ એ છે. ઘરવાળાને ખબર પડી જાય, કેમ કે પેલો એનો રસ ને પછીના રસમાં ફેર પડે કે ન પડે. તમે જે રસથી પેલા રહેતા હોય અને વ્યવહાર કરતા હોય એ તમારા રસમાં ફેર પણ ખબર ન પડે, ખબર પડ્યા વગર, કેમ કે ક્લોઝ કોન્ટેક્ટ છે એટલે ખબર પડ્યા વગર. એટલે એ તો પરિચય ઉપર આધારિત છે, પરિચય ઉપર આધારિત છે, પરિચય હોય ને બધાને ખબર પડે, પણ ઘરવાળાને તો પરિચય થવાનો છે. પેલા રસોઈ બગડતી છે તો પિત્તો જાતો હતો, હવે આ કઈ બોલતા નથી, ખબર ન પડે, પડે કે ન પડે, પડી જાય. એટલે એમાં કઈ એની સાથે બહુ નિસ્બત નથી, સવાલ એ છે મુમુક્ષું એ શું કરવું, જે બહુ જ સાધારણ લઈ લેવામાં આવે છે આપણે આમાં પોતાપણો નો ભાવ થાય કે આ દીકરો મારો, દીકરાનો દીકરો મારો, આ ઘર મારું, હા સર ઘરે આવ્યા એટલે આરામ. આ બધા જે પોતાપણાને લઈને થતા પરિણામ એ જે સાવ હળવાશથી લેવાય છે, આ પરિણામો અધોગતિમાં લઈ જશે, એની ગંભીરતા આપવી જોઈએ, પરિભ્રમણ કરાવશે, એમાં પરિભ્રમણ દેખાવા માંડવું જોઈએ. પોતાપણું થાય, હાલપ આવે, દીકરા દીકરી કે પરિવારમાં એ વખતે પરિભ્રમણ દેખાવા માંડવું જોઈએ. દેખાય છે ત્યારે પરિણમ ઉપર ઘા આવે છે, પરિણમ મોડું પડી જાય છે. અને ત્યારે તો જ મિથ્યાત્વ પાતળું પડે અને તો જ્ઞાન દશા આવે. મન વિચારે ત્યારે પણ જો એમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરે, મન વિચારે ત્યારે પણ જો પોતાની જાતને ઇન્વોલ્વ કરે તો દેખવાનું શરૂ થાય. નહીતર શું થયું, પેલા તો મન થી વિચાર જ આવે ને કે કઈ વાંધો નહીં, પરલક્ષે વિચાર કરીશ તો તારું અવલોકન નહીં આવે, પરિણામ મનમાં ઉપર નહીં આવતો. અને સ્વલક્ષે તારો વિચાર ચાલતો હશે, વિચાર થી આગળ વધી તો પરિણામ ઉપર આવીશ. વિચાર વિચારમાં ફેર છે. વિચાર સ્વાધ્યાય સ્વલક્ષી હોય તો અવલોકન સુધી પહોંચે, પરલક્ષી હોય તો બધું અંતર જાય, ઉપરથી જાય, પોતાને એનો કોઈ ફાયદો ન થાય. પોતાની જાતને ભેરવે, ઇન્વોલ્વ કરે, જેમ કોઈ ટોણો મારે ત્યારે કેમ પોતાની જાતને ઇન્વોલ્વ કરે છે. આમાં ચર્ચા કરતા કરતા એ તે વ્યક્તિગત કોઈ વાતનો ઇશ્યુ લઈ લે તો કેવી ખબર પડે એને, વાત આપણા ઉપર આવે છે તરત ઓલા ઉપર એને કસાય થાય, એમ મને સંભળાવે છે. આપણે વારો બરાબર આપણે કાઢવો પડશે, તરત પોતાની જાતને કેવી ઇન્વોલ્વ કરી લઈએ, ઇન્વોલ્વ કર, પોતાની જાતને જે અંદર ભેળવી કે અસર થયા વગર નહીં. સ્વલક્ષી જ્ઞાન છે એ અસરને એટલે ફિલિંગને ઉપજાવે છે, પરલક્ષી જ્ઞાનમાં કોઈ ફિલિંગ નથી આવતી, એટલા માટે નિષ્ફળ જાય, અસર જ ન પડે. સાંભળે પણ અસર ના આવે, સાંભળે પણ અસર ના આવે, વાંચે તો અસર ના આવે, વિચારે તો અસર ન આવે. તપાસપૂર્ણ જે પરને પોતારૂપ કરતો નથી, જ્ઞાનથી, અને પોતાને પણ પરરૂપ કરતો નથી, તે જ્ઞાનમય જીવ છે. જ્યારે જીવ પોતાના જ્ઞાનમય પણ પકડીને, જ્ઞાન તો ચાલુ છે, એ જ્ઞાનમાં જ્ઞાનમય પણ પકડીને, જ્ઞાનમાં પોતાપણું કરીને જ્યારે પરને પોતારૂપ કરતો નથી, પર અને પોતાને પરરૂપ કરતો નથી, ત્યારે તે કર્મનો અકર્તા થાય છે, ત્યારે એને કર્મ કરતો નથી કે કર્મ બાંધતો નથી. એવો જ્ઞાની જીવ કર્મ બાંધતો નથી, જે રાગ દ્વેષ છે એને કર્મ બંધનના કારણ નથી, જે છે એનાથી બંધાતા નથી, કેમ કે ભિન્ન છે. અભિનેતા એક્ટર સ્ટેજ ઉપર ભિખારીનો રોલ ભજવે, શેનો? એવું ગરીબડું મોઢું કરીને રોતો રોતો ભીખ માગે કે એને જોનાર રોવા માંડે, આંખમાંથી એવા આંસુ પાડે અને એવી રીતે એનું એક્શન કરે કે જોનારને રોણું આવી જાય. અંદર એને ભાન નથી કે મારી 15 લાખની મર્સિડીઝ ગેટ ઉપર ઊભી છે, ડ્રાઈવર છે ત્યાં, શું એને ભાન નથી. કપડા ચીથરે હાલ પહેર્યા છે, રોવે છે, બાબા એક પૈસો દઈ દે, બાબા એક પૈસો, હું ભૂખ્યો જ થયો છું, આરતીથી કંઈક કંઈ ખાધો નથી. ગમે એવો અભિનય કરે પણ એને ખબર છે કે નહીં. એટલે એને એ ભિખારાપણું છે, એને અનુભવ, એનો અનુભવ નથી. હું ભિખારી છું એનો અનુભવ નથી. છે એનો અનુભવ છે, બસ જ્ઞાન થયા પછી એનો. એ કઈ પરિસ્થિતિ છે એ મારા પણ અનુભવમાં નથી. કર્મનો ખેલ જોવે છે જગતને, અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. કર્મનો ખેલ છે આ ખેલ પડ્યો, વળી બીજો અંક આવશે, વળી ત્રીજો અંક આવશે, તૈયાર કરો ને. જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, જ્ઞાનીની વાત એ છે કે જ્ઞાનથી આ આત્મા વસ્તુ સ્વરૂપનું જાણપણું માત્ર નહીં, અનુભવ જ્ઞાન, એ અનુભવ જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ કે જુદાપણું જાણતો હોય ત્યારે પરને પોતારું કરતો નથી. જાગ્રત અવસ્થામાં તો નહીં પણ સ્વપ્ને પણ નહીં. એવું સ્વમાં સ્વપણાના પુરુષાર્થથી સ્વપણું કર્યું છે અનુભવમાં, એટલો અનુભવનો રસ ઘાટ ગાઢ થઈને પરિણમેલો છે કે સ્વપ્નમાં પણ એને પર પોતાપણે થતું નથી. કોઈ પર પોતાપણે થાય એવું સ્વપ્નું પણ આવતું નથી, જાગવામાં તો સવાલ જ નથી. અને પોતાને પર નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, જ્ઞાનમય, જ્ઞાનમાં તન્મય, જ્ઞાનમયપણે રહેતા ભિન્ન રહેવાય છે. કર્મનો અકર્તા પ્રતિ પાસે છે, જે કાંઈ કર્મ ભાવ છે, કર્મ પ્રસંગ છે, એ આત્મ પ્રસંગ નથી. અને મારે કાંઈ કરવા કરવાનું રહેતું નથી, લેવા દેવા છે નહીં, એવું એને પ્રતિભાસે છે. એટલે અનુભવ ગોચર થાય છે. પ્રતિભાસનો અર્થ અનુભવ જ લઈ લેવું. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. એવું પરિણમન કેવી રીતે ઊભું થયું, વિજ્ઞાન કેવી રીતે કર્યું જ્ઞાનીએ, તે અહીંયા સ્પષ્ટ કરવું છે. એટલે જ્ઞાન દશામાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને અહીંયા ખોલીને સ્પષ્ટ કરીને પૃથ્થકરણ કરીને સમજાવે છે. એટલા માટે કે સમજનાર મુમુક્ષુ એ લઈને ચડી જાય, એ પ્રયોગે ચડી જાય, હેતુ એટલો છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. પાણી હિમનું હોય, ઠંડુ હોય, વાતાવરણમાં ઠંડી ગરમી હોય, એ પૂદગળ પર્યાયની અવસ્થા પૂદગળથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. એકબીજાનો એકબીજામાં પ્રવેશ. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાનની પર્યાય જેમાં પ્રતિબિંબ પડે છે તે આત્માથી અભિન્નપણાને લીધે પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે. એ જ્ઞાન આત્માથી અભિન્ન છે, ઠંડી ગરમી અવસ્થા પરમાણુથી અભિન્ન છે, તેથી પરસ્પર એકબીજા એકબીજાથી અત્યંત ભિન્ન છે. એકબીજાનું પ્રતિબિંબ છે એટલે જ્ઞાયક પણ ઊભું થાય છે કે આ જ્ઞેય છે અને આ જ્ઞાન છે. તે જણાવવા યોગ્ય છે, આ જાણવા યોગ્ય છે, આથી વધારે કાંઈ કોઈ પ્રકારનો સંબંધ પણ નથી. અને આ સંબંધ પણ અવસ્થાના સાદ્રશ્યપણાને લીધે જોડવામાં આવે છે. ન જોડો તો ચાલે ખરું, જરૂરી નથી કે જોડવો, ન જોડો તો ચાલે ખરું. જેવું જ્ઞેય છે, સદ્રશ જ્ઞાન છે, લાલ રંગ લાલ દેખાય, કાળો રંગ કાળો દેખાય, સફેદ રંગ સફેદ દેખાય, જ્ઞાનમાં પ્રતિબિંબ પડે ત્યારે જ્ઞાન એને અવલંબે તો સંબંધ છે. જ્ઞાન જ્ઞાનને અવલંબે તો સંબંધ છે એનો, જ્ઞેય જ્ઞેયમાં જ્ઞાન જ્ઞાનમાં. અરીસામાં અગ્નિ દેખાય તો અરીસો ગરમ થાય, એમ જ્ઞાનમાં ગરમ ગરમ પરમાણુ જણાય તો જ્ઞાન ગરમ થાય, સવાલ નથી રહેતો. એવી રીતે જોડો તો સંબંધ છે ને, ન જોડો તો મે જ્ઞાનનો સંબંધ નથી. જ્ઞાને સંબંધ જોડવો કે ન જોડવો એમાં એ સ્વતંત્ર છે, ભલે પ્રતિબિંબ પડે તોય તે જોડે તો દુઃખી થાય. અને જ્ઞેય જ્ઞાનમાં જણાય તો ગૌણ કરીને એનો વ્યવચ્છેદ કરે, ડિસ્કનેક્ટ કરે, કાંઈ વાંધો નથી. એ કેવી રીતે થાય? સવાલ આટલો છે કે જ્ઞેય જણાય ત્યારે પણ જ્ઞાનમાં જ્ઞાનાનુભવ છે, જ્ઞેયનો અનુભવ નથી, એવી વાસ્તવિકતામાં અનુભવમાં રહે, વાસ્તવિકતા એ અનુભવમાં રહે ત્યારે વેદન સિવાય છૂટો ન પડી શકે, વેદના ન થઈ શકે. માનો કે શરીરની પીડા, ભેદ જ્ઞાનનો અનુભવ કરવા માટે આ પ્રકારનો અસાતાનો કર્મોદય છે એ બહુ સારી તક છે. એ વખતે જોવાનું છે કે જે અસાતાનો અનુભવ થાય છે એ પર્યાય કોની, જ્ઞાનની કે પરમાણુની, શરીરના પરમાણુની અવસ્થા કે જ્ઞાનની અવસ્થા. જ્ઞાનમાં એની સત્તા ખરી? કે પરમાણુની સત્તા નથી તો પરમાણુની પર્યાયની સત્તા ખરી? અને જ્ઞાનના અનુભવને તપાસો એમાં ક્યાંય એનું અસ્તિત્વ નથી, એકલું જ્ઞાન જ છે, માત્ર જ્ઞાન જ છે. ઉદ્દેશ ધારણ કરીને, જ્ઞાનમાં ઉદ્દેશ ધારણ કરીને જ્ઞાન વેદન જે અનુભવ અનુભૂતિ સ્વરૂપ છે એને પકડો ને. ચાલતા અનુભવને જ્ઞાનાનુભવને, ચાલતા જ્ઞાનાનુભવને પકડો, પછી જુઓ તમને શરીરની વેદનાને જોવાની મજા કેવી આવે. હા, શરીરની પીડા ને વેદના ને જોવાની મજા આવશે જુદા રહીને. એમાં ક્યારેક ઉતે છે, ક્યારેક ઘટે છે, ઠીક છે. પછી આ મને થાય છે એનું દુઃખ નહીં આવે. દુઃખ તો મને થાય છે, એનું તો પીડાનું નથી. પીડા તો જાણવાનો દુઃખ છે, મને થાય ત્યાં ઉપાધિ આવે. એમ ભિન્ન પડવાનો મુમુક્ષુની ભૂમિકામાં પુરુષાર્થને પ્રયોગ કરવો જોઈએ. પુરુષાર્થથી પ્રયોગ કરે તો આજે નહીં કાલે એ સફળ થઈ જશે, ગેરેન્ટેડ. અને એનું ફળ બહુ મોટું છે. પછી રસ પડશે પ્રયોગ કરવાનો. જેમ જેમ એ પ્રયોગમાં સફળતા પ્રાપ્ત થશે તેમ તેમ એ પ્રયોગ કરવામાં રસ પડશે, અને બળવાનપણે એ પ્રયોગ થઈ શકશે. જેમ જેમ રસ પડશે તેમ તેમ બળવાનપણે પ્રયોગ થઈ શકશે. એટલે જ્ઞાનીઓને જ્યારે જ્યારે એવી અશાતાવેદનીઓ જે આવે ત્યારે એ અંદરમાં પુરુષાર્થમાં લાગી પડે છે. જેમ કોઈ કામમાં કોઈ લાગી પડે ત્યારે પછી બીજા બીજી બાજુ ધ્યાન ન આપી શકે, એમ પુરુષાર્થમાં લાગી પડે પછી એને બીજે ક્યાંય કોઈ કામમાં રસ નહીં.